विषय युवा सृष्टि। आप सौ वाला भक्तों ने मारा वंदन से जय स्वामीनारायण। युवा सृष्टिनी वात बहु सरस बधाई करी। विवेक स्वामी धवल, रामस्वामी मौलिक बधाई। કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે, જીવન મળ્યું છે મોંઘું, જીવન જીવી જવાના, દુર્ગમ પહાડો વચ્ચે રસ્તો કરી જવાના, સાહસ ગમે છે અમને તો સાહસ કરી જવાના, હોય હિમાલય લાખો અમે સર કરી જવાના, હસતા જીવાય એવું અમે જીવી જવાના, નૌકા વગર સરિતા સુખે તરી જવાના, લાખો પડે મુસીબત અમે ટકી જવાના, વટથી કહું છું રણમાં પણ અમે ખીલી જવાના। મિત્રો, એ જ યુવાન કે રણમાં ખીલતા શીખે, ધરતી હોય સરસ મજાની ગોરમટી વાળી, સરસ મજાની ચીકણી માટી હોય ને, પાણી મળે ને ખાતર મળે તો નબળો છોડે ખીલી જાય, પણ રણમાં ખીલી જવાના। મારે એવા લોકોની વાત કરવી છે। સર્જન એટલે શું? સૃષ્ટિ એટલે સર્જન। આપણે શું કરવાનું છે? આપણે કંઈક નવું કરવાનું છે। કૃષ્ણે શું કર્યું? બાબાને કહી દીધું ઇન્દ્રનો યજ્ઞ નહીં થાય, તો હું કરીશ, હું નવું કરીશ। ગોવર્ધનનો યજ્ઞ કર્યો, ગાયોનો યજ્ઞ કર્યો, બ્રાહ્મણોનો યજ્ઞ કર્યો, નવું કર્યું। રામે કહી દીધું મારા પિતા ભલે ત્રણ પત્ની રાખે, હું એક સિવાય બીજી પત્ની નહીં કરું। આનું નામ નવું છે, આનું નામ સૃષ્ટિ છે। બધી જ અનુકૂળતા હોય અને આપણે કંઈક કરીએ, કે એ કઈ નવીનતા નથી, એનું નામ સર્જન નથી। એક પણ અનુકૂળતા ન હોય, બધી જ પ્રતિકૂળતા હોય અને કંઈક તમે કરો, એનું નામ સર્જન છે। વટથી કહું છું કે રણમાં પણ અમે ખીલી જવાના। મેં ઘણા એવા બધાના દ્રષ્ટાંતો લખ્યા, હું બે દિવસથી મહેનત કરું છું। યુવાન એટલે એક ધસમસતી ગાંડી તૂર થયેલી નદી, એને જો વ્યવસ્થિત સુરક્ષિત કરવામાં ન આવે તો ગામના ગામને ધનોત્પનોદ કાઢી નાખે, પણ એને વ્યવસ્થિત ડેમ બાંધી અને સરસ મજાની નહેર દ્વારા જગતને આપવામાં આવે તો આખી ધરતીને હરિયાળી કરી નાખે। મહાત્મા ગાંધી આ દેશની કરોડો યુવા ધન સંપત્તિ ઉપર એવો સરસ મજાનો સંયમનો અને સ્વતંત્રતા સૈનિકનો ડેમ બાંધ્યો, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા એક ભયંકર વાવાઝોડા જેવા એનો ઉપયોગ એને કેટલો સરસ કર્યો, કેટલો અદ્ભુત કર્યો। આ વીજળીને અડીએ તો આપણે મરી જઈએ, પણ એને આજના વિજ્ઞાને કેટલું સરસ મજાનું અજવાળું કર્યું, એમ આ બધી વીજળી બેઠી છે। આ વીજળીના એક એક મોટા મોટા શું કહેવાય એને, ઓલા હું સપ્ટેશન બેઠા છે આ બધા, આને અડાઈ નહીં, ભૂગા ઘટી નાખે, પણ આ જ વીજળીને જો સમાજની સેવામાં લગાડી દેવામાં આવે તો આખો દેશ સુંદર થઈ જાય, આખો દેશ। ભગવાને જો સારામાં સારું આપ્યું હોય તો આપણને આ જીવન આપ્યું, અને આ જીવનની અંદર 10 થી 45 વર્ષ કે 50 વર્ષનું જીવન, પછી તો પગ કામ ન કરે, હાથ કામ ન કરે, આંખ્યું કામ ન કરે। અને મેં તો મને બે દાડા પહેલા અમારા એક છોકરાઓનું મંડળની સભા હતી, મેં કીધું યુવાન કોને કહેવાય, મહાત્મા ગાંધી 65 વર્ષે પણ યુવાન ડોસલો કહેવાતા, 65 વર્ષે યુવાન ડોસલો, યુવાન ડોહલો. અને આજે મારે એવું કેવું પડે કે ઘણાય 35 વર્ષે ડોહલો યુવાન, યુવાન ખરો પણ ડોહા જેવો, તમાકુ ખાઈ ખાઈને બધું ખલાસ થઈ ગયું હોય, ટીવી જોઈ જોઈ નાખ્યું ખલાસ કરી નાખ્યું હોય, બીડી ફૂકી ફૂકી જીવન ખલાસ કરી નાખ્યું હોય, એને કેમ યુવાન કેવું? યુવાનની અંદર તરવરાટ હોય, ઈચ્છા શક્તિ હોય, સ્વાસ્થ્ય હોય, દ્રઢ સંકલ્પ હોય, સ્પીડ હોય, પણ સ્પીડની સાથે અને ધર્મ અને નિયમની બ્રેક બહુ જરૂરી છે. ન હોય તો ભલભલા ખલાસ થઈ ગયા, ભલભલા ખતમ થઈ ગયા, ફેટ ઊંચે ટોચ ઉપર પહોંચેલા લોકો ખલાસ થઈ ગયા, ઊંચે ટોચ ઉપર પહોંચેલા. મને એને કોકનું નામ લખીને આપ્યું હતું, નામ એ ભૂલી ગયું, એટલે ગોલ્ફ ખેલતો તે પણ ટાઈગર વુડ્સ, વિશ્વનો બહુ મોટા મોટો સંપત્તિ વાળો હતો, એવો માસ્ટર હતો. પણ એક સ્ત્રીની અંદર ફસાણો, ચારિત્ર ભ્રષ્ટ થયો તો એની સંપત્તિ તો ગઈ પણ એનું નામ એ ગયું. આ કોણ બ્રેક કરી શકે? ધર્મ અને સાધુ બ્રેક કરી શકે, બાકી કોઈની તાકાત નથી. અમે રસ્તે જાય ત્યારે જોઈએ છીએ કેટલા યુવાનો કેવું કેવું કરતા હોય છે, આપણાથી કલ્પના ન થાય. આપણી આગળ સ્પીડ છે, પણ સ્પીડની સાથે સાથે મિત્રો એક એવા સદગુરુની બ્રેક રાખજો, તમને જીવનમાં કાયમ કામ લાગશે, કાયમ. જો નહીં હોય તો આ સરસ મજાનું ખીલેલું જીવન વેર વિખેર થતા જરાય વાર નહીં લાગે, જરાય. થાય છે કેવું? એવું જોમ હોય છે ને, એટલે માણસને સત્ય વાત, સારી વાત બહુ ગમતી હોતી અને દુઃખ બહુ લાગે. એટલે આપણા ઋષિ મુનિઓએ બધા જ યુવાનોને એક સરસ મજાનો ઉપદેશ આપતા, ભણવા જાય ને પછી ભણીને નીકળે ત્યારે કહેતા, સત્યમ વદ ધર્મમ ચર, સત્ય બોલજે, ધર્મનું આચરણ કરજે, માતા અને પિતાને દેવ માનજે, અતિથિઓને દેવ માનજે. આપણી સંસ્કૃતિના મૂળ પાયા છે. આપણે કંઈક કરવું હશે તો આપણી પાસે આવું હોવું જોઈએ. યુવાનની અંદર પહેલું શું હોવું જોઈએ? યુવાનની અંદર અનંત શક્તિઓ છે, પણ યુવાનની અંદર એક મહત્વનું આધ્યાત્મિક પાસું એવું હોવું જોઈએ કે સતત બીજાનું ભલું કરવાનો ભાવ પોતાના હૃદયમાં પાલવે સતત. અને જેના હૃદયમાં બીજાનું ભલું કરવાનો ભાવ છે એ હંમેશા કંઈક નવું કરી શકે. સમજાય છે મારી વાત? જે દાડે માણસને પોતાનું જ ભલું કરવાનો ભાવ જન્મવા મળશે એટલે એ નવું સર્જન કરશે, પણ એનાથી બધાનું ભૂંડું થાય એવું કરશે. પોતાનું એકનું સારું કરવું હોય તો આપણે બીજાનું ભૂંડું થાય એવું તો પ્લાન કરવા પડે. હા, ઓલે ચાર જણા રસ્તામાં ખાડો ગાળીને એક જણ હંતા જાય, ઉપર માટી નાખીને કોઈ કારવારો આવ્યો તો સીધી ખૂતી ગઈ. ઓલા શેઠિયા મુંબઈ વાળા ઉતર્યા, પણ હવે એનાથી કાર નીકળે ભાઈ? એમ્બેસેડર ગાડી જૂનવાણી કામ, એમાં ચાર લઠ્ઠા બેન્ડ જેવા એવા મળે, મોટા મોટા મુજબ વળતી હતા. હું ઓલા તો કે શું થયું શેઠ? તો કે ગાડી ખૂતી ગઈ. તો કે એમ લાવ લાવ મદદ કરી, એમ કરીને મદદ કરીને બહાર ગાડી કાઢી દીધી. પછી ઓલા લોકોએ ભેટ આપી. પછી શેઠે પૂછ્યું કે ભાઈ શું કરું? તો કે આવું નવું આજ કામ ખાડા કરીએ ને કોકની ખૂતે ને અમે કાઢી દઈએ ને અમને પૈસા મળે. કરે છે કામ, પણ બીજાનું ભલું થાય એવું. એટલે પહેલું જ યુવાનમાં હોવું જોઈએ, સતત બીજાનું ભલું થાય એવો ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ. ગાંધીજી, મારું એકનું નહીં, આખા દેશનું ભલું થવું પડે. એક વખત એને એક ઉઘાડી સ્ત્રીને જોઈ, બાપુ મોટી પાઘડી બાંધતા, મોટું દૂત્યું, મોટું જબરજસ્ત અંગરખું પહેરતા પહેરતા ને, ગાંધીજીનું પિક્ચર જોયું છે ને ખ્યાલ છે. એક સ્ત્રી સામે કાંઠે, વસ્ત્ર નહોતા એની પાસે, તો બાપુએ અહીંથી કપડું જવા દીધું. નક્કી કરી નાખ્યું મારે કોદળ માથે પાઘડી ન બાંધવી. એક ટૂંકી, મારા દેશની એક માં અને બહેનને જો પહેરવા કપડું ન મળતું તો મારે ના પહેરાય. હૃદયમાં બેડું છે બધાનું સારું કરવું છે. સ્વામિનારાયણ ભગવાન ભર યુવાનીમાં, અને જેવી જાહો જલાલી ભોગવી એવી ભોગવી કે એક ખૂણામાં બેઠા બેઠા પણ પોતા સાધુને નાના નાના ધોત્યા પહેરાવીને, ટૂંકા ખેસ પહેરાવીને કીધું, ગામડે ગામડે જાઓ, સમાજ સુખી થાય એ જ આપણે કરવું છે, બધાનું ભલું થવું પડે. સરદાર વલ્લભભાઈ પટેલ, મારા દેશનો એક એક યુવાન સિંહ જેવો હોવો જોઈએ. એને કીધું, તમારા શરીર દુબળા હશે તો ચાલશે, પણ તમારું કાળજું તો સિંહ જેવો હોવું જોઈએ. એને સર્જન કર્યું, જુઓ કોઈથી ન થાય એવું સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. 500 જેટલા રજવાડાઓને એક દોરડાની જેમ ગૂંથી અને ભારત દેશ બનાવ્યો. આનું નામ સર્જન છે, નવું કરે એનું નામ સર્જન. અત્યારે જોઈએ ને તો મોદી સાહેબ સંસદની અંદર 500 નેતા બેઠા, એકમાં ખોપરામાં આવતું જ નથી કઈ હું નવું કરું. અરે ખટખટાઈ ગયા માળા બધા, ખોટી વાત છે, હું કરવું કે ખબર જ નથી પડતી. આ એક મરદ માણા એવો છે, રોજ નવું લાવે, રોજ નવું લાવે લાવે છે ને, કોઈ તો કલ્પના ન કરીને એવું માળું ગૂંથી લાવે. વાંચે ગુજરાત, દોડે ગુજરાત, લોઢું લો, લોઢાનો ટુકડો આખા દેશમાંથી ભેગો કરવાની સંગલો, કોઈને આ અક્કલ હુજે હુજે. સતત એ માણસ વિચાર કરે, સતત ચિંતન કરે છે, અને એક વખત સમુદ્ર મંથન જે દાડે ચાલુ થઈ જાય હૃદયમાં, તો માણસના હૃદયમાંથી રોજ નવા નવા મોતીઓ અને રોજ નવા નવા રત્નો પેદા થાય. પણ આપણે ચિંતન જ નથી કરવું ને, આપણા તો મગજ એમનામ કટાઈ ગયા, કરવું જ નથી, તૈયાર મળે છે. ચિંતન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન વિશે નિષ્કળંકે લખ્યું, રણીભાઈ તમે વાંચજો, પુરુષોત્તમ પ્રકાશમાં અક્ષય ઓડીમાં બેઠા બેઠા રોજ મહારાજ વિચાર કરે, હું આ સમાજનું કલ્યાણ થાય એવા રોજ નવા પ્રયત્ન કેમ કરું. વાંચે છું તું પુરુષોત્તમ પ્રકાશ, એમાં રોજ આવે મહારાજને એમ થયું કે સદાવ્રત દ્વારા અનેકનું કલ્યાણ, સદાવ્રત કરતા મારે ઉત્સવો કરવા તો અનેકનું કલ્યાણ, તો ઉત્સવો શરૂ કર્યા, ઉત્સવો કરતા મારે યજ્ઞો દ્વારા અનેકનું કલ્યાણ, તો ઉત્સવ અને યજ્ઞો. મહારાજ કે હું છું ત્યાં સુધી, હું જાઉં પછી, તો કે મંદિર બનાવો, મૂર્તિ દ્વારે મનુષ્યનું થશે કોટા કોટીનું કલ્યાણ, મૂર્તિ દ્વારા, મારા સાધુ દ્વારા, બધા દ્વારા અનેકનું કલ્યાણ જ કરવું છે. ભલું કરવાનો ભાવ યુવાનમાં હોવો જોઈએ. ભગવાન કૃષ્ણે પણ આજીવન, કૃષ્ણને હાથ દાડા મેં બહુ બધી વાતો કરી, આ જીવન એક પણ કામ, એક પણ કદમ, એક પણ શ્વાસ, એક પણ દિવસ ભગવાન કૃષ્ણ પોતા માટે નહીં, બીજાનું ભલું કરવા જ જીવ્યા. ગજબનો પરોપકારી માણાઓ. અને જેટલા માણસોએ આવું સમાજનું ભલું કરવાની શરૂઆત કરી, એને કઈ લોકોએ હક લેવા દીધો? કેવા આળ નાખ્યા, ગાંધીને ગોળી, કૃષ્ણને વ્યભિચારી, કૃષ્ણને કેટલી કેટલી ગાળો દીધી, સ્વામિનારાયણને મનફાવે એવી ગાળો દીધી, સરદાર વલ્લભભાઈ પટેલને કંઈ ગાળો દેવા બાકી ન રાખ્યું. પણ એ બધા કહેતા ગયા, મનમાં ઓછું લાવીએ શી વાતનું, હા મનમાં ઓછું લાવીએ સી વાતનું, જિંદગી જ છે, જિંદગી જ છે જ નામ ઝંઝાવાતનું. આ જિંદગી ઝંઝાવાતનું નામ છે. યુવાનની અંદર બીજું એવું હોવું જોઈએ કે સતત અધ્યયનશીલ હોવો જોઈએ. સતત અધ્યયન, જો તમારે ભટકી ન જવું હોય, બરાબર સાવધાની સાંભળજો છોકરાઓ, જો તમારે રસ્તો ભટકી ન જવું હોય તો આજથી એક એવું નિયમ લેજો કે રોજ અડધી કલાક, અડધી કલાક ન મળે તો 15 મિનિટ, 15 મિનિટ ન મળે તો ઓછામાં ઓછી 10 મિનિટ સારામાં સારું પુસ્તક અથવા તો સારામાં સારા વ્યક્તિઓની નાની નાની સ્ટોરીઓ આવે છે એ રોજ મારે વાંચવું, ભટકી ન જવું હોય તો. અથવા તો આવી સભા હોય એમાં જવું, આ સભા તો 15 દાડે એક વખત હોય, બાકી તો તમે 14 દાડા એવી જગ્યાએ ભરો ફરો એટલે ભાઈ ગમે ત્યારે ભટકાઈ જવાય. એટલે બધું જ આપણી આગળ હોય, બધું જ કરી શકીએ એમ છીએ, સમર્થ છીએ, શક્તિ છે, પણ ભટકી ન જવું હોય તો સતત ધ્યાન રાખવું. એટલે ઋષિ મુનિઓના આશ્રમમાંથી જ્યારે યુવાનો નીકળતા ભણી, ત્યારે ઋષિઓ બહુ સરસ ઉપદેશ આપતા. સ્વાધ્યાયાત મા પ્રમદિતવ્યમ, દેવ પિતૃ કાર્યાભ્યામ મા પ્રમદિ, હે પુત્ર તું ઘરે જઈને પણ તારા સ્વાધ્યાય એટલે વાંચનમાં, અભ્યાસમાં, પ્રમાદ એટલે આળસ નહીં કરતો, આળસ નહીં કરતો. દેવ કાર્યમાં ને પિતૃકામમાં પણ તું આળસ કરતો નહીં. આવા અધ્યયન માટે મેં ઘણા નામ લખ્યા. પહેલું નામ અર્જુન, બીજું કર્ણ. ભણવા માટે અર્જુને રાત્રિ દિવસ એક કરી નાખ્યા. 105 છોકરા દ્રોણાચાર્યને ત્યાં ભણતા. કેટલા? 106. એમાં હો દુર્યોધનના ભાઈ એટલે ધૃતરાષ્ટ્રના હો, 5 પાંડવો અને 1 ખુદ દ્રોણાચાર્યનો પોતાનો દીકરો. દ્રોણાચાર્યને અતિ પ્રેમ હતો, પણ અર્જુનની જે વિદ્યા અભ્યાસની જે લગન, એના કારણે ગુરુ નોછાવર થઈ ગયા. રાત્રિ દાડો મહેનત કરે, રાત્રિ દાડો, રાત્રિ તેનો અભ્યાસ કરે. એટલે એક વખત ગુરુ દ્રોણાચાર્ય કીધું, બેટા રાત કો તુજે દિખાઈ દેતા હે? તે કે હા દિખાઈ દેતા. ઓ કેસે? તે કે ભીમ ભૈયા સે સીખ ગયા મેં. તે કે ઓ કેસે? તે કે ભીમ ભૈયા અંધકાર મેં ભી ભોજન કર રહે થે, અંધકાર મેં ભી. તો મેને પૂછા કે ભીમ ભૈયા એ કેસે હોતા હે? તે કે અંગુલી કો ભી આંખે હોતી હૈ ભૈયા, અંગુલી કો ભી આંખે હોતી હે. દેખ વહી જાતી હો યાર યહી આતી હૈ, જેને જે રુચિ. એક વખત ખબર પડી કે અહીંયા શીરો છે એટલે માળી ત્યાં જ જાય, આને આખ્યું છે. તબસે ગુરુજી મેને શીખ લૈયા કે મેરી અંગુલી કો ભી આંખ હૈ, રાત કો ભી મેં શસ્ત્ર પ્રેક્ટિસ કર રહા હું. ગુરુ નીછોવાઈ ગયા એની માટે, ખાલી થઈ ગયા, બધું જ આપી દીધું અને આશીર્વાદથી મળે. મહેનત કરો, પુરુષાર્થ એક એવો પારસ મળી છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી કે જેને હોનાનો ન બનાવી દે, કોઈ વ્યક્તિ એવો નથી. પાણીની ઘરે ઓલા જોતી છે, પાણીની છોકરો નાનો, કે ભાઈ આ તમારા છોકરા વિદ્યા જ નથી, એને માના ખોળામાં ઊભો થઈને ગયો. વિદ્યાની રેખા ક્યાં હોય? તે કે અહીંયા હોય. રહોડા માં જઈને છોરો લઈને ઘસીને લાગે, દેખ ઓલો જ્યોતિષ ભાગી ગયો, ભાગી ગયો. કે આને હાથ વરણા છોકરા આખો લોહી લુવાણ હાથ કરી નાખ્યો, દેખ આવી રીતે હોય, તેની રેખા આમ હોય. અને મોટો થયો, યાદ જ નો રે, યાદ જ નો રે, યાદ જ નો રે, કંટાળી ગયો. તપ કર્યું શિવ ઉપર, અને શિવજીએ પછી ડમરું વાગ્યું, જે સૂત્રો નીકળ્યા એમાંથી સંસ્કૃતનું વ્યાકરણ બન્યું. અને આજે દુનિયાના મોટા મોટા જે વિદ્વાનો કહેવાતા હોય, કોઈ પણ સંસ્કૃતના વિદ્વાન, પાણિનીના વ્યાકરણ ભણ્યા સિવાય કોઈ વિદ્વાન થઈ શકતો નથી, આવો મોટો વિદ્વાન થયો. વિચાર કરો તમે, કર્ણ કેવી તપશ્ચર્યા કરી વિદ્યાની માટે. એકલવ્ય ગુરુ એ ના પાડી દીધી કે હું તને વિદ્યા નહીં ભણાવું. સતત અધ્યયનશીલ વિદ આ આપણો યુવાન હોવો જોઈએ. આજ તો આપણે કેવું, ભાઈ પરીક્ષા આવે એટલે લઈને બેસી જાય, એની માય બેસી જાય, એના બાપા બેસી જાય, બધા માળા હરે હરે બેસી જાય. મને ઘણી વખત સારું ઈ થાય, એમાં દહમું હોય ને એટલે તો આખું ઘર કામે લાગી જાય લો, આખું ઘર. એને મૂકવા જાય ને ઓલું જાણે કાચનું વાસણ હોય ને એના કરતા વધારે એને હાચવે. એટલે તમે એને એમને પડતું મૂકશો ને તો એ હારા ટકા લાવશે, તમે હાચવો છો એટલે જ પાછું રહી જાય મારું. ખોટી વાત નથી. એ બેઠું હોય ત્યાં પાણી પાવા જાય ને એ બેઠું હોય ત્યાં ખવડાવવા, અરે રહેવા દો, આ કોઈને કોઈ ખવડાવવા નહોતું ગયું. તમે ભણ્યા ત્યારે તમને કોઈ ખવડાવવા આવતું ડોક્ટર જાય તો એ થયા ને ડોક્ટર. અંદર ઉગે એટલે ભાઈ દુનિયાને. આ અબ્દુલ કલામ સાહેબ મ્યુનિસિપાલિટીની લાઈટે બેઠા બેઠા ભણતા. ભણવા વાળાને કઈ એસી રૂમ ની જરૂર નથી પડતી, ભણવા વાળાને તો અંદરથી જરૂર છે ભાઈ. ચાણક્ય 8 વર્ષ 10 વર્ષની ઉંમરે મા બાપ બે મરી ગયા, ધનાનંદે એને કાઢી મૂક્યો. તક્ષશિલા જેની માણસ ભણ્યો, કેવી રીતે ભણ્યો એ તો આખી બહુ લાંબી કથા. આચાર્યને એડમિશન ન આપે, એડમિશન મેન આચાર્યના બંગલાની બહાર વડલો હતો ત્યાં બેસી રહે છોકરો. આચાર્ય જાય એટલે આચાર્યની પત્નીની સેવામાં ફળિયું વાળ દેહા હતી. પછી પૂછ્યું, બેટા કેમ? તો કે મારે ભણવું છે. ચાણક્ય ભણીને તક્ષશિલાના આચાર્યના મેન આચાર્ય બની ગયા, એટલો તેજસ્વી. 5000 રૂપિયામાં એને એક છોકરો ખરીદ્યો. આ માણસે 5000માં એક છોકરો ખરીદ્યો અને એ છોકરાને આ એકલા માણસે, એક રૂપિયો આની પાસે, આ એકલા માણસે ભારતનો સમ્રાટ બનાવી દો ચંદ્રગુપ્ત. શું કરી શકે? હા, એમ કે શિક્ષક કવિ નિર્બલ નહીં હોઈ શકતા. થાય, આપણે ખપી જાય તો થાય, પણ આપણે તો લહેર કરવી છે મળે. હા, બેઠા બેઠા મળે. મેં તો ઘણા નહીં એવા મેં દ્રષ્ટાંત લખ્યા, પણ આપણે સમય એટલો બધો નથી. શંકરાચાર્ય માત્ર 12 વર્ષની ઉંમરમાં 4 વેદ ઉપનિષદ બધું ભણી ગયા. પ્રસ્થાન ત્રયી ઉપર એને ભાષ્ય કર્યું. 32 વર્ષની ઉંમરે શંકરાચાર્ય ધામમાં ગયા. આખા ભારતની 4 વખત એને યાત્રા કરી પૈદલ, આખા ભારતની. ભારતના 4 ખૂણે 4 મઠો સ્થાપ્યા માણસે. અને આ દેશની અંદર બૌદ્ધ ધર્મ હતો એને તગેડીને કાઢી નાખ્યો ભારતની બહાર. 32 વર્ષની ઉંમર, વિચાર કરો તમે. અને આજ તો ભણવા વાળાની વાત જ જવાય દે. ટીવી આપણી મોટી મમ્મી. હા, પરીક્ષા આવે એટલે ઘડીક આમ તેમ ચોપડા કરે, આમ તેમ કરે, પછી પરીક્ષા સમજાય. અને આજના યુવાનો અઘરું પેપર કાઢ્યું, અઘરું પેપર કાઢ્યું આંદોલન કરે છે. લ્યો લ્યો કરે છે ને અઘરું પેપર, પણ તમને ભણાવે જ છે એ, તો તમે એ ન લખી શકો. તો એક છોકરાને પેપરમાં કાંઈ ન આવડ્યું, કાંઈ ન આવડ્યું, એટલે એને પેપરમાં લખી નાખ્યું. સપ્લિમેન્ટરીમાં એને એવું લખ્યું કે હજારો કી કિસ્મત તેરે હાથ હે એ સર સાહેબને, એ સર હજારો કી કિસ્મત તેરે હાથ હૈ અગર પાસ કર દે તો ક્યાં બાત હૈ. મને પાસ કરજો તને વાંધો હું જ. તો સાહેબે, સાહેબ હામો કવિ છે, એને એવું સરસ લખીને બીજા દાડે આપ્યું કે કિતાબો કી ઢેરી તેરે હાથ થી, કિતાબો કી ઢેરી તેરે હાથ થી અગર યાદ કર લેતા તો ક્યાં બાત થી. ભણી લીધું હોત તો તને વાંધો હું હતો. પ્રામાણિકતા આજે યુવાનોમાં બહુ ઓછી દેખાય. જો મિત્રો, મારી ખાસ તમને વિનંતી છે, તમે અંદર ગમે એટલી શક્તિ હોય બધું કરી શકો, પણ પ્રામાણિકતા હશે ને તો અહીંથી આનંદ આવશે. સમજાણું? તમારે આગળ ફોર વ્હીલ નહીં હોય ને તો હાલશે, તમારે આગળ મોટો જોર બંગલો નહીં હોય ને તો હાલશે, પણ અહીંનો આનંદ નહીં હોય તો તે શું કરશો? અહીંના આનંદની બહુ જરૂર છે. ખોટા કાગળિયા લઈને તમે દેખાડો એમાં કઈ તમારી આવડત નથી. બોમ્બેની અંદર બની ગયેલી હું તમને એક વાત કરું છું. ચાર યુવાનો બાપના પૈસે લીલા લેર કરતા છે, બીપીએલ હશે. હાવ બીપીએલ એટલે સમજી ગયા ને? આજથી લગભગ 25 વર્ષ પહેલા ને 30 વર્ષ પહેલા સાયલ હોટેલ લખી હું ભૂલી ગયો. પરીક્ષાના દાડે કઈક ફરવા ગયા પુના બાજુ, પછી ગાડી લઈને આવ્યા પૈસા વાળાના છોકરા. પરીક્ષાનો દિવસ એક દાડો જતો રહ્યો, બીજે દિવસે આ લોકો મોડા હાજર થયા, પણ કપડાં ઓલા કરૂડ કરૂડ ને ઓઇલ ઓઇલ ને ધૂળ ધૂળ ને વાળ ને એવા બધા કરીને આવ્યા. ચારે પ્રિન્સિપાલને મળ્યા, સાહેબ આઈ એમ સોરી. શું થયું? તે કે અગત્યનું કામ હતું એટલે અમારે ચારેને જવું પડ્યું હતું. તો કેમ તમે ટાઈમે ન આવી ગયા? કે સાહેબ અમે આવી જ જાત, પણ અમારી ગાડીના વ્હીલને પંચર પડ્યું અને એવી જગ્યાએ પડ્યું ક્યાંય અમને પંચર વાળો મળ્યો નહીં. એટલે અમે ધક્કા મારી મારી માંડ માંડ કે અત્યારે પહોંચ્યા, અમને પરીક્ષામાં બેહવા દો. સાહેબ કે કંઈ વાંધો નહીં, તમારી માટે હું અલગ વ્યવસ્થા કરી દઉં છું. આ પરીક્ષા પતે એટલે તમને 1 મહિનાનો અત્યારે ટાઈમ આપું છું, 1 મહિનો તમે ભણી લો અને 1 મહિના પછી તમારું પેપર લેવામાં આવશે. કંઈ વાંધો નહીં સાહેબ. 1 મહિના પછી ચારેયને બોલાવ્યા, પેપર આપ્યું. પેપરમાં ફક્ત 2 સવાલ. સાહેબે કીધું કે મારી શરત છે તમારે ચારેયને અલગ અલગ ઓરડામાં પરીક્ષા આપવા બેસવાનું. કંઈ વાંધો નહીં. 2 સવાલ સાહેબે ખાલી પૂછેલા, 2 સવાલો. ચારેયને અલગ અલગ બહેરી દીધા, ચારેયને પેપર આપી દીધા. પહેલો સવાલ હતો 1 માર્કનો, ફક્ત તમારું નામ, તમારું ગામ, તમારા બાપાનું અટક, આખું એડ્રેસ લખો. અને બીજો સવાલ હતો 99 માર્કનો, એક જ. એમાં સાહેબે એટલું જ લખ્યું હતું, તમારી ગાડીને પંચર પડ્યું હતું તો ખાલી મને એ બતાવો કે આગલા જમણા વ્હીલનું પડ્યું હતું, પાછલા જમણા વ્હીલનું, ડાબા વ્હીલનું પડ્યું હતું. કારણ કે પડ્યું જ નહોતું. ચારે ચાર ખોટા પડ્યા, ફૂલ્લી નપાસ થયા, ફૂલ્લી. આ બની ગયેલી વાત છે. અને સાહેબ એ પ્રિન્સિપાલે એના ઓલું જે આવે ને એની અંદર લાલ લીટો કરીને લખી દીધો, અને કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન ન મળે રખડ્યા. અધ્યયનશીલ યુવાન હોવો જોઈએ. કેવો? નકરો હીરા ઘસું નહીં, અધ્યયનશીલ. હા, મોટા મોટા જેટલા નામ છે ને એ બધા સતત વાંચે છે, ભલે મોટા શેઠ હોય વાંચે છે. વાંચીનો એક તો સાંભળે છે, આપણામાં એ હોવું જોઈએ. ભલે મિત્રો, બીજું તો હવે બધા ઘણા છે, પણ હવે કેટલું આપણે કહેવું, ટાઈમ ફૂલ થઈ ગયો છે ને. ત્રીજી વાત છે આશિષ્ઠત્વ, આશાથી ભરેલો હોય. હા, એ કોઈ દાડો નિરાશ ના થાય, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય ને. ભાઈ, શિવાજી જંગલમાં જન્મેલો માણસ, કે રાજકોટમાં નથી જન્મ્યો શિવાજી, જંગલમાં, અને છત્રપતિ બન્યા સામાન્ય. પછી કોલંબસ, તમે કલ્પના ખાલી કરો, આ માણસને વાહન લઈને એકલો નીકળી ગયો. હે, મહાદરિયામાં, ભયંકર સાગરમાં, કેટલી આશા હશે હું કઈક કરીને નીકળીશ. મરવાનો સંકલ્પ થયો, સુખ સાહેબની ગયાને વિચાર આવ્યો. આ તમને સમજાય બધાને? બહુ કઠણ જેવો નીકળી ગયા નીલકંઠ. 11 વર્ષની ઉંમરે કાંઈ પણ ખાવાનું લીધા વગર, પોતડી નહીં, પગમાં પગરખાય નહીં, ઓઢવાની ગોદડી નહીં, નીકળી ગયા. ખાલી વિચારવાની જ છે, આ વિચારશો ને તો એમ થાય આહા 11 વર્ષનો છોકરો આમ નીકળી જાય, ગજબનું છે ને. હે, અને જેણે જેણે સ્થળાંતર કર્યું છે ને સાહેબ, જેણે જેણે એની જ ધજાઓ યશની ફરકે છે આજે. કોઈ પણ જોઈ લો તમે, ધીરુભાઈ અંબાણી એના બાપાને ખીજા નીકળી ગયેલા ને બોમ્બે, દુનિયાનો ટોપ લેવલનો માણસ બેનો થોડા ટાઈમમાં. હવે એક એક તમે જોઈ લો, નરેન્દ્ર મોદી એટલે એક સામાન્ય ઘરમાં જન્મેલા માણસ, વર્ષો સુધી સમાજની સેવા કરી, આરએસએસ ની અંદર ધાર્મિક, સંપૂર્ણ ધાર્મિક માણસ, સંપૂર્ણ. ગમે એટલા વ્યસ્ત કાર્યક્રમ હોય તો 9 દિવસી માણસ પાણી સિવાય કઈ પીતા નથી. વિચાર કરો કેટલી આત્મનિષ્ઠા, આશા માણસ જીવે છે. સ્ટીવ જોબ, કુંવારી છોકરીના પેટે જન્મેલો આ માણસ છે. કુંવારી છોકરીના પેટે એટલે સમજાય છે ને, અને સમાજે એ જન્મ્યા પછી તરછોડી દીધેલો આ માણસ, તરછોડી દીધેલો, કંપનીમાંથી કાઢી મૂક્યો, ભણવામાં ફેલ, નવી એપલ કંપની સ્થાપી, સ્વાદુપિંડનું કેન્સર એને ખબર પડી, એને એમ થયું એટલા જ દિવસ જીવવાનું. રોજ જાગે ને વિચાર કરે આજે હું શું એવું નવું કરું કે સમાજને ઉપયોગમાં આવે. એક પણ દિવસ એને એમનો વિચાર હું કાલ મરી જાય હવે શું કરવાનું. રોજ નવું, રોજ નવું, આશા એટલી જબરજસ્ત, બેઠો નહીં આ માણસ. આવો તો કેટલાય દાખલા, વિવેકાનંદ સ્વામી જો ગ્લેન નામનું, મેં બહુ સરસ આમાં એક કાગળમાં લખેલું, ગ્લેન નામનું માણસ 8 વર્ષની ઉંમરે અકસ્માત થયો ને બે પગ ભાંગી ગયા. આપણે તો હાવ ભાંગી જ જાય. ડોક્ટરો એને ભયંકર પીડા હતી ને એના મમ્મી પપ્પાને કહ્યું આ છોકરો હવે ક્યારેય કાંઈ નહીં કરી શકે, એવું હાલી નહીં શકે, દોડી નહીં શકે. ત્યારે ભયંકર વેદનાની સાથે એ માણસે એમ કીધું કે અસહ્ય પીડા વિના હોવા છતાં હું બધાને બતાવી આપીશ કે જુઓ હું પણ કેવું ચાલી શકું છું, કેવું દોડી શકું છું, બધાને બતાડે. અને આ માણસે એમ કહેવાય છે 1834 ની અંદર યુનિવર્સિટીની દોડની સ્પર્ધાની અંદર એને વિશ્વ વિક્રમ સ્થાપ્યો. દોડની સ્પર્ધામાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો, વિચાર કરો. આવી રીતે એક વખત નહીં, પછી તો આપણે આ વિશ્વ ગેમ યોજાય ને ઓલિમ્પિક, ઓલિમ્પિક ની અંદર પણ એને વિશ્વ વિક્રમ સ્થાપ્યો. 7 વર્ષ સુધી આ માણસ યુદ્ધની અંદર એને કામ કર્યું. કેટલા વર્ષ? 7 વર્ષ. કે મારે દેશની સેવા કરવી છે, યુદ્ધમાં જોડાણો. આ બે પગ ભાંગી ગયા હતા, એને કોઈ પણ કામ સીંધે ને એટલે દોડી ન જ કરે, પછી ભલે ગમે એટલું દુખે દોડી ન જ કરે. મારે દોડવું છે, દેખાડવું છે સમાજને. અને પછી જયારે નિવૃત્ત થયો ત્યારે એમ કહેવાય છે કે એને સરસ મજાનું ખેતર ખરીદ્યું અને ખેતરની અંદર મોટો જબર આશ્રમ બાંધ્યો. અને આજે 8000 જે અપંગ લોકો એને એ દોડતા શીખવાડે છે. આ માણે 8000 એને પાલવે છે, અપંગ હોય, બાંગળા હોય, આંધળા હોય, બેરા હોય, એને આ માણસ પાલવે છે અને હિંમત આપે છે. થાય છે, નથી થતું એવું નહીં, આપણે કરીએ. કે સ્વામિનારાયણ ભગવાન વખતે આવા બધા હજારો સંતો, હજારો હરિભક્તો હતા. ભલે મિત્રો, આ જગતની જે ક્રાંતિ છે એ આખી અલગ પ્રકારની છે, આધ્યાત્મિક ક્રાંતિ છે આખી અલગ પ્રકારની છે. જગતની ક્રાંતિથી માણસ ક્યારેક થાકે છે, પણ આધ્યાત્મિક ક્રાંતિથી ક્યારેય થાકતા નથી. મારી તમને બધાને વિનંતી છે કે સ્પીડની સાથે બ્રેક રાખજો. જીવન બહુ સરસ છે, આપણું બધાનું હારું છે, ખીલતા ગુલાબ જેવું. પણ આ ખીલતું ગુલાબ ખીલા વગર કળીને કળી કરમાય ન જાય ને ખરી ન જાય, એટલું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. સમય ઘણો થયો છે. ભલા મિત્રો, આપણા આદર્શ, મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો હોવા જોઈએ. મેં હમણાં કોઈકની વાત કરી, કોઈને કીધું ભાઈ તારે કોના જેવું થવું, એટલે યુવાને સરસ એના ટીચરને જવાબ આપ્યો, મારા જેવો હજારો લોકો થાય ને એવું મારે થવું, મારે કોઈ જેવું થવું, મારા જેવા બધાય થાય. નિશાન ચૂક માફ, પણ ન તાક નીચું નીચું નિશાન. એટલે આપણે બધા એવું બનવું છે, આપણામાં વ્યસન, આપણામાં ખોટી ફેશન અને આપણામાં ખોટા ફેલ ફતુર હોવા જોઈએ. આપણે સાચા સહજાનંદી યુવાન સિંહ બની અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરીએ, અને સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુને રાજી કરીએ, એવું આપણે કરવાનું છે. તમે બધાએ ખૂબ સેવા કરી આ ઉત્સવમાં, બહુ અત્યા હાથ દડા આઠ દડા. આ પ્રવીણભાઈ તો ઓલી ડીસુ નાખતા હતા ને શોકભાઈ, એ હળગતી ડીસુમાં પડી એ જે ખૂનતા, તમે કે બહાર નીકળો, હળગી જાઓ, દાજી જાઓ. આપણે જોઈએ ત્યારે એમ થાય, આહા શું ખુમારી છે ભગવાનની. એ જોયું હોય ને જેને એને ખબર પડે આપણા બહેનો કેવી સેવા કરે. આપણા યુવાનો પોતાનું કામ છોડી છોડી, એ તમને લાખો લાખો ધન્યવાદ. આ શરીર ભગવાન અને ભગવાનના ઉત્સવમાં કામ લાગી જાય એટલું જ કામ.
હે સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ.